સો આજથી કયો વિભાગ શરૂ થશે? આત્માર્થીનો વિભાગ. અને ગુરુદેવે સ્ટાર્ટિંગમાં આ આત્માર્થી વિભાગ સ્ટાર્ટ કરતા પહેલાં જે આખું ઇન્ટ્રોડક્શન આપ્યું, જે આપણે પ્રવેશ કરાવ્યો, એટલો સુંદર છે. એમાં એટલા ડિફરન્ટ પોઈન્ટ્સ ગુરુદેવે કવર કર્યા જેથી કરીને આ આત્માર્થીનું વિભાગ આપવાની પાછળ પરમગોપાલજીનું પ્રયોજન શું હતું અને એથી આપણને કઈ રીતે લાભ થાય. તો સૌથી પહેલો વિભાગ કયો હતો? ઉપોદઘાત. એના પછી મતાર્થીના લક્ષણ. મતાર્થીના લક્ષણમાં શું? વિસ્તારથી મતાર્થીપણું શું છે અને એની પાછળનો હેતુ શું હતો? તો કે મારામાં જો એવું કંઈક મતાર્થીપણું હોય તો એને હું ઓળખી અને કાઢી શકું. જેટલી ટેરિટરીની વાત કરીને કે કયું ક્ષેત્ર છે ને મારે લોકેટ કરવાનો, મારો દોષ ક્યાં છે, અને એ દોષ પકડાય એટલે દોષ કાઢવાનો. તો આ મતાર્થી લક્ષણનો વિભાગ થયો, બીજો વિભાગ. હવે આ ત્રીજો વિભાગ શું છે? તો કે આ આત્માર્થીના લક્ષણ. આત્માર્થી કોણ છે? જેનું એકમાત્ર ધ્યેય આત્મજ્ઞાન છે, આત્મ સુખ પ્રાપ્ત કરવું, આત્માનું કલ્યાણ કરવું, આ એનું એકમાત્ર ધ્યેય છે. કેવું સુખ? તો કે અખંડ આત્મસુખ પ્રાપ્ત કરવું છે એને, આ એનો ધ્યેય. અને કેવો ધ્યેય છે? આ એકમાત્ર ધ્યેય, ઓનલી ધ્યેય. ઘણા બધા ધ્યેયમાંથી આ એક છે એવું નહીં, બરાબર? તો આત્માનું સુખ એટલે આપણે જે મતાર્થીના લક્ષણ જ્યાં એન્ડ થયું, આત્મ અર્થ સુખ સાજ. તો કે આત્મસુખ પ્રાપ્ત કરવાના હેતુથી એ આત્માર્થી લક્ષણ શું છે, આત્માર્થીનો એ મેઇન ધ્યેય છે, એ વાત હવે આપણે અહીં જોશું. આત્માર્થીને હવે એક વસ્તુ સમજાઈ ગઈ છે. શું સમજાઈ ગઈ છે? કે સુખ છે એ સંસારમાં નથી, બહારમાં બાહ્ય પદાર્થોમાં નથી. તો ક્યાં છે સુખ? સુખ આત્મામાં છે, સ્વમાં છે. અને જો મારે એ સુખ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડશે? અંતર્મુક્તાનો મારે પ્રયત્ન કરવો પડશે. આટલું આત્માર્થીને ક્લિયર થઈ ગયું છે. તો પ્રશ્ન થાય કે મતાર્થીના લક્ષણ પછી જે આવું ન કરે તે આત્માર્થી, એમ કરીને એક જ ગાથા લખી હોત તો થઈ જાત કે નહીં? પણ એની પાછળનો પરમગોપાલદેવનો કંઈક હેતુ હોવો જોઈએ. કે છ પદનો વિષય સ્ટાર્ટ કરતા પહેલા આ આખો નવ ગાથાનો આ એક વિભાગ આત્માર્થીનો કેમ મૂક્યો પરમગોપાલદેવે? કારણ કે મતાર્થીની સાચી માનસિકતા શું છે? આત્માર્થીની, મતાર્થીનું તો આપણે સમજ્યા, પણ આત્માર્થીની માનસિક શું છે, એની એની સાચી માનસિકતા એટલે કે કરેક્ટ માઇન્ડસેટ, અંદરમાં એને શું વિચારો છે, શું માન્યતા છે, એ સમજવું જરૂરી છે. અને મતાર્થીમાં તો નેગેટિવલી જોયું, પણ હવે એક સકારાત્મક રીતે, પોઝિટિવ રૂપે મતાર્થીની સામે આત્માર્થી કેવો, એટલે સાહેબે દ્રષ્ટાંત આપ્યું ને કે ભાઈ નેમીજી કેવા, તો કે મૌલિકજી જેવા નથી. પણ આ મૌલિકજી જેવા નથી એ નકારાત્મક થયું. તમને ખ્યાલ આવશે થોડો કે આના જેવું નથી, પણ એકચ્યુઅલી કેવું છે એને જો સમજવું હોય તો સકારાત્મક અપ્રોચ જોઈએ. એટલા માટે આપણે આ આત્માર્થીના લક્ષણનું અહીંયા પરમગોપાલદેવ. અને બીજું ઇમ્પોર્ટન્ટ કારણ શું છે? તો કે સકારાત્મક જ્યારે પણ વર્ણન થાય છે ને તો એનો એક વિશેષ પ્રભાવ, એક જુદો જ પ્રભાવ પડે છે. એના માટે સાહેબે કીધું કે ખાલી એટલું કે ભાઈ આજે ગરમી નથી, તો આજે ગરમી નથી એટલું ખબર પડી, પણ શું છે, કેવું છે, તો એના માટે કેવું જોશે? સકારાત્મક વર્ણન જોશે. અને એટલા માટે આ સકારાત્મક વર્ણન શેના માટે છે? તો કે આ સકારાત્મક વર્ણન બહુ જ મદદરૂપ બને છે. શેના માટે? તો કે ગુણો કેળવવા માટે. એ ગુણો સમજાય અને પછી એક પ્રેરણા મળે કે મને પણ આવા ગુણો પ્રાપ્ત કરાય. એટલે જો ન હોય તો પ્રાપ્ત કરવાનું મન થાય, અને જો આંશિક રૂપે હોય તો એનો વિકાસ કરવાનું મન થાય, એવો ભાવ આની પાછળ છે. તો હજી તો સદગુરુ મળ્યા નથી, પણ સદગુરુ ભલે મળ્યા ન હોય એની પહેલા સદગુરુ વિશે શું માન્યતા હોવી જોઈએ, એની કેવી ક્લેરિટી છે આત્માર્થીની, એ વાત અહીં કરવામાં આવશે. કે સદગુરુ મળ્યા પહેલા સદગુરુ કેવા હોય, સદગુરુ મળે એમનું શરણ પ્રાપ્ત થાય તો એ શરણ શા માટે મારે લેવાનું છે, આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આ ન હોય તો શું પ્રોબ્લેમ થાય? ચલો એમ વિચારો કે સદગુરુ કોણ એ ખબર ન હોય તો ઓળખાણ જ ન થાય, સાચા સદગુરુ મળે નહીં. પણ સદગુરુનું શરણનું પ્રાપ્ત થયા પછી શું કરવાનું છે એ પણ જો ખબર ન હોય તો સાહેબજી કીધું શું થાય? તો કે સદગુરુ મળવા છતાં પણ આ બધી ક્લેરિટી ન હોય તો આજ્ઞા પાલન યથાર્થ નહીં થાય, અને કોઈ વાર ગુરુની અશાત ન કરી અને પોતાનું નુકસાન કરી બેસે. એટલે આ સદગુરુ મળે એ પહેલા જ સદગુરુ વિશેની માન્યતા ક્લિયર હોવી જોઈએ. બીજો નહીં મનરોગ કીધો કે શરણ તો લઈશું પણ જો મારા અંદરમાં મનરોગ હશે, એટલે કીધું ને કે હું અહીંયા કેમ આવ્યો છું, અહીંયા બહુ સરસ આમ સુંદર વાતાવરણ છે, સરસ દ્રશ્યો છે, એટલા માટે હું આવ્યો છું, કે મારા પત્નીએ બહુ મને ફોર્સ કર્યો છે એના માટે આવ્યો છું, કે કોકને ખુશ કરવા માટે હું અહીંયા આવ્યો, આ બધું સેમાં જ હશે, મનરોગમાં જ હશે. તો આવો મનરોગ ન હોય આત્માર્થીને. આત્માર્થીનો હેતુ સ્પષ્ટ અને ચોક્કસ છે, પર્પઝ બિહાઇન્ડ ઇઝ વેરી સ્પેસિફિક એન્ડ હી ઇઝ વેરી ક્લિયર, સ્પષ્ટ છે કે હું અહીંયા કેમ આવ્યો છું અને કોના શરણે આવ્યો છું. કારણ કે જો આ હેતુ ક્લિયર નહીં હોય તો બધી જ મહેનત જે કરશે એ શું થશે, વ્યર્થ જશે, નિષ્ફળ જશે. અને સાહેબે તો એટલો સરસ આનો મહિમા ગાયો કે આ વિભાગમાં જે આ હેતુ કીધો ને કે સદગુરુ મળ્યા પછી શું કરવાનું અને કેવી રીતે કરવાનું, એ હેતુ ક્લિયર કર્યો હોવાથી મોક્ષનો ઉપાય જાણવો હોય તો આ વિભાગ ઇનફ છે. કારણ કે આ વિભાગમાં એન્ડમાં આખો પ્રોસેસ બતાવ્યો છે કે સદગુરુ મળે પછી અંદરમાં શું શું થાય, તે છેક નિર્વાણ સુધી મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધીનો આખો માર્ગ આ આટલી ગાથાઓમાં પરમ ગોપાવદેવે મૂકી દીધો. એટલે આટલું પણ જો સમજી લીધું ને યથાર્થપણે તો મોક્ષ માટે શું કરવું છે એની ક્લેરિટી આપણને મળી જશે. કેવું છે, અનાદિકાળથી આપણે પરિભ્રમણ કરી રહ્યા છે, પાછું કેવું પરિભ્રમણ, લક્ષ્ય વિનાનું પરિભ્રમણ, અનાદિકાળ અનંતકાળ વીતી ગયો, ભટકતા આવ્યા છે અને આ જન્મ મરણના ચક્કર જે છે એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એનો અંત આવ્યો નથી. અને એમાં એક જે પોઈન્ટ કીધો કે વિચાર કરો કે એક દેવલોક, એક કોકવાર એ દેવલોકનું આયુષ્ય કેવું હોય તો કે સાગરોપમની અંદર હોય, એટલે સાહેબ કીધું ને અબજો વર્ષ પણ ગણતરીમાં ના આવે એટલું લાંબુ આયુષ્ય. ત્યાં નાટક પણ કેવું હોય તો કે ભાઈ 2000-3000 વર્ષ ચાલે, ખાવા માટે કંઈ કરવાનું નહીં, ખાલી વિચાર કરે એટલે શું થાય, સીધો ઓડકાર આવે, નહીં રાંધવાનું, નહીં ચાવવાનું, નહીં પચાવવાનું, કાંઈ નહીં. અને આટલો લાંબો કાળ આવી રીતે વિતાવ્યો હોય દેવલોકની અંદર, એમાં તો આ એક ભવની વાત કરી, આવા અનંતા ભવો આપણે કરી લીધા છે આ પરિભ્રમણની અંદર. તો આત્માર્થીને એવો વિચાર આવે કે આટલા અનંતકાળના પરિભ્રમણની અંદર મેં સુખ માટે પ્રયત્ન કર્યા, સુખની મારી ઈચ્છાઓ પણ પૂરી થઈ હશે, પણ ઈચ્છાઓ પૂરી થવા છતાં હું કેમ પરિપૂર્ણ સુખી નહીં થયો, અને કેમ હું જ્યાં સાચું સુખ છે એટલે અંતરમાં તે તરફ હું કેમ વળ્યો નહીં. અને આ પોઈન્ટ ઉપર જ્યારે આવો વિચાર આવે છે કે અનંતકાળનું આવું રખડવાનું થયું અંતે છતાંય, એટલે સાહેબે કીધું અહીંયા કે આપણે કેટલા ભાગ્યશાળી છે, પરમગોપાલજીની આપણા ઉપર કેટલી કૃપા છે, કેટલી કરુણા છે કે આપણા અસ્તિત્વનું શું કરવું, એનો હેતુ શું છે, એનો પર્પસ શું છે આપણા એક્ઝિસ્ટન્સનું, એનો આપણને આ વિચાર પ્રભુએ જગાડી આપ્યો. એટલે અહીંયા આત્માર્થીને એવું થાય છે કે કેમ અંતર્મુખ થયો નહીં, અથવા તો મને સાચું સુખ મળ્યું નહીં, એટલે અંદરમાં બધા શું જાગે છે ને, પ્રશ્ન જાગે છે. અને કેવા પ્રશ્ન, મૂળભૂત પ્રશ્ન, જેમ કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખબર કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. ગુરુદેવે કીધું કે આ 5 પ્રશ્નની અંદર 6 પદ સમાવેશ પામી ગયા. હું કોણ છું, તો પહેલું પદ આત્મા છે. ક્યાંથી થયો? તો કે હું તો અનંતકાળથી છું, અનાદિકાળથી છું. અને અનાદિકાળમાં આમાં કેટલું પરિભ્રમણ મેં કર્યું છે. અનાદિકાળથી છું, અનંતકાળ રહેવાનો છું, એટલે કેવો છું? તો કે હું નિત્ય છું. પછી કીધું કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? કે આ પ્રશ્નથી એમ વિચાર આવે કે આ બધા કર્મબંધ મને તે મતલબ એ થયો કે હું કરતા છું અને આ કર્મ જે મેં બાંધ્યા છે એનો હું ભોગતા છું. અને પછી કીધું કે રાખું કે પરહરું? આ જે વળગણા છે એમાં રાખવી છે કે છોડવી છે? એના ઉપરથી મોક્ષ અને મોક્ષ ઉપાય એમ કરીને છ પદનું ચિંતન આ પાંચ પ્રશ્નની અંદર એ આત્માર્થીને જાગી જાય છે. પ્રશ્નો ઉપર ચિંતન કરવાથી આત્માર્થી પણ જાગે છે અને તકલીફ શું થાય છે, પ્રશ્નો તો જાગે છે, ઘણા બધા જાગે છે, પણ એ પ્રશ્નનું સમાધાન એ પોતે નથી કરી શકતો. એટલે શું થાય છે કે અંદરમાં આ પ્રશ્નોના કારણે વેદના સહિતની ઝૂળના જાગે છે, પેઇનફુલ યર્નિંગ કે મને આ પ્રશ્નના જવાબ મને જોઈએ છે. અને એક અંદરથી દેર ઇઝ અ ડીપ કોલિંગ, એટલે અંતરનો એક પોકાર જાગે છે કે મને, હું આટલું ધ્યાન કરું છું આંખ, પણ હજી મને લક્ષ્યની પ્રાપ્તિ થઈ નથી, મને સાચું સુખ જોઈએ છે, એવો અંદરથી પોકાર જાગે છે. અને તેના માટે શું થાય છે? તો કે હવેનું એકમાત્ર ધ્યેય સુખ આત્મામાં છે, તો એ મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે મારું આત્મકલ્યાણ કરવું છે. અને બે રીતે ગુરુદેવે સમજાવ્યું કે જ્ઞાન માર્ગનો વ્યક્તિ હશે તો એ એમ વિચારશે કે મારા અંતરમાં સુખ ભરેલું છે, મારા અંતરમાં જ શાંતિ છે, અને એ શુદ્ધ સ્વરૂપ, શાંત સ્વરૂપ જે છે એ મારે શું કરવાનું છે, પ્રગટ કરવાનું છે. જ્ઞાન માર્ગવાળો વ્યક્તિ આવી રીતે બોલશે. ભક્તિ માર્ગવાળો શું કહેશે? તો કે મારે ઐક્યતા અનુભવી છે. કોની સાથે? તો કે પરમાત્મા સાથે, પ્રભુ સાથે, જે દિવ્ય સ્વરૂપ છે એની સાથે હું એક. સાહેબ કે લાગે બંને જુદા પણ વાત એક જ છે. હવે આવું પેઇનફુલ યર્નિંગ અંદરથી કે ને વેદના સહિતની ઝૂળના અને અંદરથી એક પોકાર જાગે, પછી એનામાં ઘણા ફેરફારો આવે છે. સાહેબ એક ખાસ કીધું હતું કે તમે લખતા નહીં, કારણ કે હવે તો તમે આટલા સદગુરુ સાથે રહ્યા તો હવે તમારે ટેલી કરવાનું જોઈએ કે આ મારામાં છે કે. તો એ જે ચાર પાંચ પોઈન્ટ હતા એ હું શેર કરું છું જે ગુરુદેવે કહ્યા કે સંસારી કાર્યોમાં એનો રસ ઘટતો જાય, પેલા જેવો હવે રસ ન રહે ને. કેમ? કારણ કે બે વસ્તુ જે આપણે ગઈકાલે જોયું હતું ને, એની ઉત્તેજના જે છે, એક્સાઇટમેન્ટ છે, એ હવે ઝાંખી પડતી જાય છે. જે પેલા કુતૂહલ હતું કે આ જોઉં ને આ ભોગવું ને આ જાણું, તો હવે એ કુતૂહલ પણ ઝાંખી પડતી જાય છે. અને શોપિંગના દ્રષ્ટાંતથી સમજાયું કે કોઈવાર શોપિંગ કરવા જશે પણ એમાં પેલા જેવો રસ નહીં પડે, અને જો કોઈવાર રસ પડી ગયો ને તો અંદરમાં એવું ખટકશે કે સમય, શક્તિ, પૈસા બધું બરબાદ કર્યું, અને એના ઉપરાંત મેં મારું પ્રભુ સાથેનું કનેક્શન, અનુસંધાન એ મેં તોડી નાખ્યું, એમ કરીને એને ખટકશે, આવું એનામાં ફેર આવે છે. તો પહેલો પોઈન્ટ છે તો સંસારના કાર્યોમાં રસ ઘટતો જશે. બીજું, ઇન્દ્રિય વિષયોની જે છે ને માંગ, અર્જ, એની ઈચ્છાઓ એ ઘટતી જશે. પહેલાં જતું મને આવું જ જોઈએ, ખાવ મને આમ જ જોઈએ, મને આવું બનાવી આપ, હવેની અર્જ જે છે એ ઘટતી જાય છે. ત્રીજો પોઈન્ટ, પહેલાં એવું થતું હતું કે નાની નાની ઘટનામાં પણ એની અસર થઈ જતી હતી મન ઉપર અને વ્યાકુળ થઈ જતો, વ્યગ્ર થઈ જતો હતો. હવે મોટી મોટી ઘટનાઓ બને છતાં પણ એને અંતરમાં કોઈ એની અસર થતી નથી. અને હવે જેમ કીધું ને કે એને એકમાત્ર શું જોઈએ છે, આત્મજ્ઞાન, એમ એને એકમાત્ર મોક્ષ અભિલાષ. સાહેબ કીધું, આ જુદી જુદી રીતે કીધું પણ આ વાત એ જ છે, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી દયા. આવું આત્માર્થી પોતાની અંદર અનુભવવા લાગે છે. સદગુરુ માટે પ્રેમ થાય ને એટલે એમને સાંભળવાનું મન થાય. અને એને શું લાગે, 15 દિવસે એક વખત સત્સંગ કરવાનો છે, રવિવારે જવાનું છે, રવિવારે જશું આપણે, સાંભળશું. અને બસ માત્ર એમના પ્રત્યેના પ્રેમના કારણે જવાનું શરૂ કરે. પણ ધીમે ધીમે શું થાય, પોતાના જીવન સાથે સરખાવતો જાય જે સદગુરુ બોલે છે. એટલે શું થાય છે, એના જીવન સાથે એ ટેલી કરતો જાય. અને હા, મારામાં આમ નથી, મારા આ નથી, ખબર નથી પડતી એને કે ક્યારે ગુરુને સાંભળતા 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 અંદરમાં પીડા જાગૃત થઈ જાય. મને એમના જેવી દશા જોઈએ છે. એના માટે કીધું ને, ડિવાઇન ડિસકન્ટેન્ટમેન્ટ, દિવ્ય અસંતોષ જાગે છે. હવે મને એમના જેવી આ દિવ્યતા મારા અંદરમાં જોઈએ છે. અને કેવું થાય છે કે આ ડિવાઇન ડિસકન્ટેન્ટમેન્ટ એટલે કે કેવો અસંતોષ, અસંતોષ તો છે જ આપણને અત્યારે, હા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દિવ્ય અસંતોષ જાગે છે એટલે હવે રાત્રે ઊંઘ નથી આવતી, આખી રાત રડ્યા કરે છે, બસ મને હવે એ જોઈએ છે. અને કેવું ફીલ કરે છે કે સમાગમ ગમતો હતો એટલે એમ થયું કે હવે સમાગમ ગમે છે એટલે હું વધારે સમાગમ કરું, વધારે ગમે કે એમ કરતાં કરતાં મારો મોક્ષ થઈ જશે. પણ થાય છે શું, જેમ જેમ સમાગમ વધારતો જાય છે તેમ તેમ ગુરુ સામે હોવા છતાં પણ એ વિરહનો અનુભવ કરે છે. આવું કેવી રીતે શક્ય છે, ગુરુ સામે હોય ને? તો કે હા, કારણ કે હવે એને ગુરુ એના અંતરમાં ઊંડાણમાં ક્યાંક છુપાયેલા હોય એવું ફીલ થાય છે. અને મારે હવે મારા ગુરુને મારા અંતરમાં એમની સાથે ઐક્ય કરવું છે એવો વિરહ જાગે છે. એટલે આ રીતે એની આખી યાત્રા શરૂ થઈ જાય છે. પહેલાં આજે એમ કહેતો હતો એ કે આ પૂતગલની અંદર કે વિષયોની અંદર ક્ષણિક સુખ છે. હવે એ કહે છે ક્ષણિક સુખ બોલવું એ પણ ખોટું છે, કારણ કે સુખ જ નથી. તો આવી રીતે એનામાં આવી ફેર આવે. હવે થાય છે શું કે જેમ વાત કરીને કે અત્યારે તો જે આપણે વાત કરીએ છીએ ક્યાં છે અત્યારે, તો કે હજી એને સદગુરુ મળ્યા નથી. એટલે એને અત્યાર સુધીમાં શું કર્યું હતું, ધર્મ વિશે સમજણ જોતી હોય, સતદેવ વિશે, સદગુરુ વિશે કે સદધર્મ વિશે જે જે એને પ્રશ્ન જાગતા હતા, એની ઇન્ફોર્મેશન સમજ ક્યાંથી મળતી હતી? તો કે કાં તો એવા ગુરુ કે જે સાંપ્રદાયિક છે, આત્મજ્ઞાન પામેલા નથી, કાં તો એમને માતા પિતા, કારણ કે માતા પિતા શું કરે છે, બધા સંસ્કારો આપે છે ને, ધર્મના સંસ્કાર કોણ આપે છે, માતા પિતા, તો એની પાસેથી મળે, કાં તો પાઠશાળામાં સમજે. આ બધી વસ્તુ એમને સાંભળીતી સમજીતી, આત્મારથી પણ જાગ્યું ને, એટલે શું થાય છે, બધા માટે પ્રશ્ન જાગે છે આનું આમ કેમ. અને એની અંદર એવું નથી કે એમને ખોટા પાડવા છે, જેન્યુઅનલી અંદરથી એમ ફીલ થાય છે કે મારે એમને એમ નથી કરવું, મારે સમજીને કરવું છે, કારણ કે મને મને એક મારો એક ધ્યેય છે, મને સુખ જોઈએ છે, તો મારે બરોબર સમજવું જોઈએ. એટલે એ શું કરે છે, તો આ પ્રશ્ન નું સમાધાન મને ક્યાંથી પ્રાપ્ત થાય, કોણ મને આપી શકે, એમ જે અંદરમાં જાગ્યું એટલે હવે એ થાય છે કે મને સદગુરુ જોઈશે. અને સદગુરુ જોઈએ તો સદગુરુ કેવા હોવા જોઈએ, એમનામાં મારે શું જોવું જોઈએ, એમનું લક્ષણ શું હોવું જોઈએ, એની સ્પષ્ટતા, એની ક્લેરિટી એને જાગે છે કે મને હવે સદગુરુ જોઈએ છે. તો આ રીતે ગુરુદેવે આખું એક આપણને એક ઇન્ટ્રોડક્શન આપ્યું કે આત્માર્થીપણું એટલે શું, અને આત્માર્થી શું ઈચ્છે છે, આત્માર્થીની કેવી ક્લેરિટી છે, એની માન્યતા શું છે, એમ કરી. અને સાહેબ આપણે આ બરોબર આખું સમજી શકીએ એટલે બંને વિભાગને સંક્ષેપમાં સમજાવ્યા, એક એક ગાથાને, જેથી કરીને આપણે માત્ર મતાર્થી નહીં પણ આત્માર્થીપણામાં પણ શું આવશે એનો આપણે એક પિક્ચર મળે, ક્લિયર પિક્ચર મળે. તો મતાર્થી ગાથા ક્યાંથી ક્યાં, 24 થી 33, ટોટલ 10 ગાથા બરાબર છે. 24માં મતાર્થીની ગુરુ માટેની માન્યતા શું હતી, બાહ્ય ત્યાગ હોય એને માને છે અથવા તો કુલ ધર્મના જે ગુરુ હોય એને માને છે. 25માં સતદેવ મળ્યા છે પણ એનું સ્વરૂપ ક્લિયર નથી. એટલે એના સદગુરુનું શું સ્વરૂપ માને છે એના વિશે વાત કરી. 26માં તો જો 24માં અસદગુરુને માને છે, અહીંયા સદગુરુ મળવા છતાં એ સદગુરુથી વિમુખ વર્તે છે એની વાત કરી. એ મતાર્થીનું કારણ. 27માં શાસ્ત્રજ્ઞાન અને વેશ વિશે શું એની માન્યતા છે. એટલે હવે આ બધા ધર્મની વાત ચાલશે, ધર્મના સેક્શનની. ગુરુ અને દેવનું થયું, હવે ધર્મ. પછી 28માં શું હતું, વ્રત અને તપ. આમ કરીને ક્રિયાજળનું પૂરું થયું. પછી 29, 30, 31 ત્રણેય શેના માટે હતી, શુષ્ક જ્ઞાની માટે. એમાં 29માં શું કીધું કે નિશ્ચય નહીંનું જ્ઞાન મળવા છતાં મતારથી શું ભૂલ કરે છે, આ કે શુષ્ક જ્ઞાની મતારથી શું ભૂલ કરે છે, માત્ર શબ્દની માય, અંતરમાં કંઈ થતું નથી, મોહાવેશમાં એ વર્તે છે. અને આવા શુષ્ક જ્ઞાનીના સંગમાં જે આવે તો એની શું હાલત થાય છે, બુડે ભવજળ માય. 31માં તો કે આ બધું કેમ કરે છે આ શાસ્ત્ર વાંચન આ બધું, તો કે નિજ માનાદિક કાજ, પોતાના અહંકારને પોષવા માટે. અને એનું શું થાય છે, તો કે અનઅધિકારી બની જાય છે મોક્ષ માર્ગ માટે. પછી 32માં શું હતું, આ બંને શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ બંનેના સામાન્ય એટ્રીબ્યુટ્સ, કોમન એટ્રીબ્યુટ્સ એટલે સામાન્ય લક્ષણ શું છે એ આપણે જોયું. નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થ દુર્ભાગ્ય, આ એનું દુર્ભાગ્ય છે. અને પછી 33માં આ આખું કહેવાનો હેતુ શું હતો, તો કે મતાર્થપણું આપણામાં પકડી અને એને કાઢવું. આમ કરીને આખું મતાર્થીનું સેક્શન સાહેબે શોર્ટમાં સમજાવ્યું. અને તરત પાછું આત્માર્થીના સેક્શનમાં શું આવશે નવગાથાની અંદર, એનું પણ આપણને એક એક પિક્ચર આપી દીધું. 34માં સાચા ગુરુ સદગુરુ કેવા હોવા જોઈએ એની ક્લેરિટી. 35માં એટલે 34, 35 અને 36 ત્રણેય ગુરુ માટે છે. 35માં એ ગુરુ કેવા હોવા જોઈએ, પ્રત્યક્ષ હોવા જોઈએ, અને તેઓ જે આજ્ઞા આપશે મને એ હું કઈ રીતે પાળીશ, કેટલી સ્ટ્રિક્ટલી પાળીશ, એની વાત આ 35માં કરી. 36માં તેઓ જે આજ્ઞા આપશે એ જ મારો પરમાર્થ છે, એ મને પરમાર્થ ઉપર જ લઈ જશે એવી એને ખાતરી છે. 37માં શું છે, તો કે આત્માર્થીનો હેતુ પર્પસ શું છે સદગુરુ મળે તો, કામ એક આત્માર્થનું, એટલે આત્મકલ્યાણ સિવાય એને બીજો કોઈ મનરોગ નથી. હવે 38 થી 41 એમાં આખો પ્રોગ્રેસ એટલે કે કઈ કઈ રીતે પ્રગતિ કરે છે આત્માર્થી એની વાત કરી, કે સ્ટાર્ટ ટુ ફાઇનલ કીધું ને, મોક્ષનો ઉપાય શું છે તો એ આખો આપી દીધો આની અંદર નિર્વાણ સુધી. તો કે પહેલાં તો આત્માર્થીના લક્ષણો પ્રાપ્ત થાય, પછી શું થાય, તો કે સદગુરુનો બોધ એને ગ્રહણ થાય છે સમ્યક રીતે, એનાથી શું થાય છે એના અંદરમાં સુવિચારણા જાગે છે, સુવિચારણાથી શું થાય છે, તો કે આત્મજ્ઞાન થાય છે, આત્મજ્ઞાનથી શું થાય છે, તો કે મોહનો નાશ થાય છે, મોહના નાશથી શું થાય છે, તો કે નિર્વાણ પામે છે. એમ સ્ટાર્ટ ટુ એન્ડ બધું. અને પછી 42માં આ જે વિભાગની જે છે આનો જે અંત થાય છે અને આગલી સાથે કનેક્ટ કરે છે, એટલે સાહેબે ખાસ કીધું કે આની અંદર આખો એક ફ્લો છે, એક પ્રવાહ છે, અને પ્રવાહ પાછો કેવો છે, રસપૂર્ણ છે, સંવેદનશીલ છે, અને આપણને ભક્તિપૂર્ણ બનાવે છે. એ આપણે અનુભવીએ છીએ ને અત્યારે જે આ વાત કરી કે સદગુરુનો યુક્ત. તો આ રીતે આપણને ઇન્ટ્રોડ્યુસ કર્યા, પ્રવેશ કરાવ્યો. શેમાં પ્રવેશ કરાવ્યો, તો કે આત્માર્થીના લક્ષણ હવે જે આપણે શીખવાના છે એની પાછળનો આખો હેતુ પ્રયોજન અને કઈ રીતે છે તે છે.